ઘંટડીના રણકારે આગળ વધતા ભરત 12 વર્ષની રાધાને ગોકુળથી વૃંદાવન લઈ જતા હતા ત્યારે એ કલ્પના વિહારમાં ઉડતી હતી. જીવનમાં બસ આનંદ જ ભર્યો છે અને તેમાંય કહાન જેવા અદ્ભુત બાળક સાથે પરિચયમાં આવ્યા પછી તો પૂછવું જ શું. કહાન ખરેખર અદ્ભુત હતો. એની આંખ આગળ આખો વખત તરવરતા તેના નયનો જાણે આનંદના સરવરિયા હોય એમ એને લાગતું. કેવો આકર્ષક એનો અવાજ અને સી ધૃષ્ટતાથી એની સામે તે જોઈ રહી. એણે ભૂરકી નાખી, એ કાંઈ ભૂલાય? રાધા પોતાના પિતા વૃષભાનુ પાસે વૃંદાવન પહેલી જ વાર જતી હતી. એના ભાઈ દામોદરે તેને સ્વર્ગ સાથે સરખાવ્યું હતું. તેમાં પહેલવેલ વસનારાઓમાં એના પિતા અને ભાઈઓ હતા. 6 વર્ષની વયે રાધાએ માતા ગુમાવી હતી. પછી એના પિતા એને માતા મહી પાસે મૂકીને પોતાની અન્ય પત્નીઓ સાથે બરસાણા છોડી ગયા. હસતી રમતી નાચતી કૂદતી તોફાન કરતી પોતાની ઉંમરના છોકરા અને છોકરીઓની ઠઠ્ઠા ઉડાવતી એ મોટી થઈ અને એના મોસારની જ નહીં પણ આખા ગામની લાડકી બની ગઈ. એના પિતાએ રાધાનો વ્યવિસાર વૃંદાવનમાં વસતા એક મિત્રના પુત્ર અય્યન સાથે કર્યું હતું. એ રાધા કરતાં મોટી ઉંમરનો હતો અને તેને ખેતરો ગાયો અને વનોની એટલી સુગ હતી કે તે એ વૃંદાવન છોડીને મથુરા ગયો અને ત્યાં એણે કંસની સેવા ચાકરી સ્વીકારી. રાધાની માતા મહી મૃત્યુ પામતા એના પિતા વૃષભાનુએ એને પોતાની પાસે તેડાવી. તે પોતાનો વેવિસાર થયું છે એ જાણતી હતી પણ અય્યન એને મન તો ઠાલી નામ હતું. લગ્નની વાત સાંભળી એની વયની બીજી બાલિકાઓના હૃદય ઉમંગથી ઉભરાઈ જતા પણ એને તો એવું કંઈ થતું નહીં. ડોલતા પુષ્પ, પંખીઓ, કલરવ, ભાંભરતી ગાયો, કરા કરતા મયુરો એ સૌ એના હૃદયમાં રમ્યા કરતા. હસતી રમતી ગાતી સૌની લાડકવાઈ એ સદાય મહાલ્યા કરતી. બરસાણાના છોકરા છોકરીઓ જોડે એ રમવા જતી અને ઉભરાતી ચંચલતાના તરવરાટથી એ સૌના પર રાજ્ય કરતી. એટલે ગામ છોડી જતાં એને દુઃખ થયું હોય તો એક ક્ષણ પૂરતું. આ સાથીઓની વિદાય લેતા પણ પછી તો નવા લોકો, નવા ગામો ને નવા દ્રશ્યો જોતા એ સૌને ભૂલી ગઈ. પણ ગોકુળ ન્યારું હતું. એનો જન્મ એની માં ગોકુળમાં રહેતી હતી ત્યારે થયો હતો. એટલે ગોકુળના ગ્રામ દેવતા ગોપનાથ મહાદેવની તેણે બાધા રાખી હતી. એ 12 વર્ષની થઈ ત્યારે વૃંદાવન જતા બાધા મુકાવવા ત્યાં આવી હતી. ત્યાં પોતાના ભાઈ સાથે એક દૂરના સગાને ત્યાં એ ઉતરી હતી અને થોડા દિવસમાં ત્યાંના આનંદી લોકો, રઢિયારી ગાયો અને નીડર મોરો એને ગમી ગયા. પણ એ બધામાં સૌથી વધારે ગમી ગયો હતો કહાન. ખાંડિયા સાથે એ બંધાયો હતો ત્યારે પણ તેણે એની સામે જોઈને સ્મિત કર્યું હતું. તે એના હૃદયમાં વસી ગયું હતું. મસ્તીમાં આંખો નચાવતા તેણે એને વાર સાથે રમત કરી હતી. તેનું સ્મરણ હજી તાજું હતું. એ આંખો મીચતી ત્યારે જાણે તેના હાથનો સ્પર્શ અનુભવતી હોય એમ એને લાગ્યા કરતું. વનમાંથી ઘરે પાછા વળતા કહાને વાંસળી વગાડી હતી. વાંસળી તો ગામના સૌ લોકો વગાડતા, વૃદ્ધ યુવાન બાળક બધા જ. પણ કૃષ્ણની વાંસળીમાંથી મંત્રમુગ્ધ કરનારા સુર નીકળતા એણે સાંભળ્યા. એવા સુરો બીજાની વાંસળીમાંથી નીકળતા એણે સાંભળ્યા નહોતા. હજી પણ એ સુરો એના કાનમાં ગુંજ્યા કરતા હતા. થોડા દિવસે રાધા વૃંદાવન પહોંચી નિર્જન વનને સાફ કરી વૃષભાનુ અને બીજા 50 જણાઓએ ગામ વસાવી દીધું હતું અને ઠેર ઠેર ઝૂંપડીઓ અને ઘરો બંધાઈ ગયા હતા. ત્યાં બારણે ઘેરી ઘટાવાળા વૃક્ષો અને રંગેબેરંગી પુષ્પોથી લચી પડતા ડોલતી લતાઓ શોભી રહ્યા હતા. પાસે જ યમુના પ્રચંડ વેગથી વહી જતી હતી. ચારે તરફ હર્યા ભર્યા ગોચરો પથરાઈને પડ્યા હતા. જ્યાં ઢોરો નિરંકુશ ચરતા હતા ત્યાં આકાશમાં અને અવની પર સર્વત્ર સૌંદર્ય સદા છવાઈ રહેતું હતું. પ્રત્યેક પ્રભાત ત્યાંના ઉદ્યોગપરાયણ ગામવાસીઓના હૈયામાં ઉલ્લાસ અને આનંદ પ્રેરતો. ત્યાં આવ્યા પછી રાધાને એની અપર માતા તરફથી ખબર મળી કે અયન તો યુદ્ધે ચડેલા કંસના સૈન્યની સાથે ગયો છે અને એના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. પણ એને આ વાતમાં કંઈ રસ પડ્યો નહીં. એની દુનિયામાં અયન માટે કોઈ સ્થાન હતું નહીં. રાત અને દિવસ એને તો નાનકડા મીઠા અવાજે શબ્દો સંભળાયા કરતા, હું વૃંદાવન આવીશ, તેમાં એને ગંભીર ભાવે અપાયેલા વચનોનો ધ્વનિ સંભળાતો અને વચનને ક્યારે પારસે તેની એ સદાય વાટ જોતી. અકલ્પ્ય રીતે એના હૈયામાં શ્રદ્ધા હતી કે એ વચન ફર્યા વિના નહીં રહે. એક વર્ષ વીતી ગયું. વસંત આવી પાન અને પુષ્પની સમૃદ્ધિથી વૃંદાવન શોભી રહ્યું. સ્થળે સ્થળે કદંબ કુસુંબો ખીલી ઉઠ્યા. ડારીએ ડારીએ પંખી એના શબ્દ સુણાવા લાગ્યા. ઘેર ઘેર તુલસીની સુવાસે મહેકી ઉઠ્યું. સ્વભાવે આનંદી હોવા છતાં રાધા બેચેન બની ગઈ. પછી ગોકુળના યાદવોના અગ્રણી નંદબાવાનો સંદેશો લઈને દૂતો આવી પહોંચ્યા. ગોકુર ગામમાં વરુઓએ ત્રાસ વર્તાવ્યો હતો. રોજ રાતે એ પશુઓ, બાળકો, વાછરડાઓ અને કૂતરાઓને ઉપાડી જતા. એને લીધે નંદે ગોકુળના બધા રહેવાસીઓને લઈને વૃંદાવન આવીને નિવાસ કરવાનો નિર્ણય કર્યો હતો. થોડા સમયમાં એ માટે સૌ ગોકુળ છોડીને નીકળી પડવાના હતા. આ સાંભળી રાધાનું હૃદય ઉલ્લાસથી ઉભરાઈ ગયું. હવે પેલો વાંસરીવાળો નયનો નચાવતો અને હાસ્ય વેરતો આવી પહોંચવાનો આખરે કહાને વચન પાર્યું ખરું. ગામના રહેવાસીઓ ગોકુરવાસીઓના વસવાટ માટે જમીન સાફ કરવામાં ગૂંથાઈ ગયા. સ્ત્રીઓએ તેમનું સ્વાગત કરવાની તૈયારીઓ કરવા માંડી અને બધો વખત રાધા સાથીઓમાં ગોકુરની વાતો કરી ગઈ. ખાસ કરીને પોતાનો તથા તૃણવત જેવા દાનવોનો સંહાર કરનાર અને પોતાના અદ્ભુત બળથી વૃક્ષોને ઉખેડી નાખનાર કહનની વાતો કરવા લાગી. પછી એક દિવસ વૃષભાનો ત્યાંના બધા રહેવાસીઓ તથા તેમના કુટુંબીઓને લઈને નંદબાવા તથા બીજા ગોકુરવાસી યાદવોને સત્કાર કરવા પાદરે જઈ પહોંચ્યા. બીજા બાળકો સાથે રાધા પણ આનંદથી નાચતી અને કૂદતી એમની સાથે ગઈ. નિશાસારકો આવી પહોંચ્યા. સૌને મોખરે હતા બાળકો. હસતા કૂદતા સરદારી કરતો કહાન એ સૌને મોખરે હતો. એના હાથમાં નાનકડી લાકડી હતી. કમરે વાંસરી હતી. સોનેરી પાદમાં મોરપીંચ શોભતું હતું. એ પછી પાર વિનાનું પ્રચંડ સરઘસ આવ્યું. ગોકુળની સુવિખ્યાત ગાયો અને બરદો માથે પિત્તરના બેડા મૂકીને મંગલ ગીતો ગાતી સ્ત્રીઓ, વૃદ્ધ સ્ત્રી પુરુષો અને શિશુઓને લઈ આવતી સુશોભિત ગાડાઓની હારની હાર અને એ બધાના અગ્રણી વૃદ્ધ નંદરાજ હાથમાં ડાંગ લઈ આગળ ચાલતા. પણ રાધાના નયનો તો નાનકડી લાકડી હાથમાં લઈને સૌની આગળ ચાલી આવતા પેલા નીલશ્યામ કાનને જ શોધી રહ્યા હતા. વિનય વિવેકની મર્યાદા વિસારીને કહાન કહાન પોકારતી એ તેની પાસે દોડી પહોંચી અને પોતાના નાનકડા પણ સુગ્રથિત શરીરનું બધું ભર વાપરી એણે તેને ઉચકી લીધો. કહાન પણ મોજમાં આવી ગયો. એણે રાધાની પીઠ એવી થાબડવા માંડી કે એનું મોં લાલ ચોર થઈ ગયું. ત્યારે એને છોડી બાળકો પણ બધા ગેરમાં આવી જઈ એકબીજાના હાથ ઝાલી એ બંનેની આસપાસ ઘૂમરીઓ ખાવા લાગ્યા. મોટેરાઓ એકબીજાને ભેટ્યા. ગોકુળની સ્ત્રીઓ વૃંદાવનની સ્ત્રીઓ સાથે હસી હસી વાતો કરવા માંડી વાતો કરવા મંડી પડી. ગાળા અર્ધ વર્તુળ આકારે ગોઠવાઈ ગયા. ઢોરોને નવડાવી સાફ કરવા સારું નદીએ લઈ જવામાં આવ્યા. હજારો ઘરમાં ચૂલાઓ ચેત્યા અને ગૃહિણીઓ વારોની તૈયારી કરવા માંડી પડી. સંધ્યા થઈ એટલે જંગલના પશુઓને આવતા અટકાવવા સારું તાપણાઓ સળગાવવામાં આવ્યા. ઠેક ઠેકાણે ચોકીદારો ગોઠવાઈ ગયા. ઢોરોને અર્ધવર્તુળ આકારમાં ગોઠવવામાં આવેલા ગાડાઓની અંદરના ભાગમાં આણી દરેક કુટુંબીજનોએ પોતાના ઢોરોને પોતપોતાના ગાડા સાથે બાંધી દીધા. એ રાતે યશોદા તથા રોહિણી વૃષભાનુને ઘેર સૂતા અને પોતાની પાસે કૃષ્ણ તથા બલરામને પણ સુવાડ્યા. બાજુના ઓરડામાં પોતાની અપરમાતાઓ સાથે રાધા સૂતી હતી, પણ એને ઊંઘ આવતી નહોતી. એનું હૃદય અસ્વસ્થ બની ગયું હતું. આખો વખત એક જ વાત એના મનમાં ગોરાયા કરતી હતી. કાનને એનું વચન પાર્યું અને એ આવી પહોંચ્યો. બીજી વારે કૃષ્ણ સૂતો હતો ત્યાં રાધા ધીમે પગલે પહોંચી ગઈ. યશોદા તથા રોહિણી તે ક્યારના ઘર બહાર નીકળી ગાયો દોવા મંડી પડ્યા હતા. હાથ પર માથું ટેકવીને સૂઈ રહેલા કૃષ્ણ સામું રાધા થોડી વાર જોઈ રહી. તે કોઈ સુખ સ્વપ્ન જોતો હોય તેમ તેના હાડ પર સુમધુર સ્મિત ફરકતું હતું. પછી જાણે રાધા પાસે આવી પહોંચી છે તેવું ભાન થયું હોય તેમ તેણે આંખો ઉગાડી અને એની સામે જોયું. રાધાના હૃદયમાં આનંદની છોર આવી. કહાન ભાવવેગથી રૂંધાતા અવાજે રાધા બોલી ઉઠી. રાધા, હેતાર સ્વરે કૃષ્ણે કહ્યું, મને પથારીમાંથી બેઠો કર. અને તેણે પોતાના હાથ લંબાવ્યા. રાધાએ તેને હાથ પકડી આંચકો મારીને તેને પથારીમાંથી ખેંચી કાઢ્યો. હસતા હસતા તેણે રાધાને આંચકો મારવા દીધો અને પથારીમાંથી ખેંચાઈને એ રાધાના હાથમાં જઈને પડ્યો. બલરામ ક્યાં ગયો? તેણે પૂછ્યું. ઓ, એ તો યશોદાની સાથે ગયો છે. રાધાએ યશોદાને માતૃપદ આપી દીધું હતું અને તેને એ માં કરીને સંબોધવા લાગી હતી. બલરામને માએ કહ્યું હતું કે કૃષ્ણ કાલે એટલો થાકી ગયો છે કે એને જગાડતો નહીં, એને નિરાંતે ઊંઘવા દેજે અને તું જાગે ત્યારે તારી સંભાળ લેવાનું માએ મને સોંપ્યું છે. જા જા, મોટી સંભાળ લેવા વારી. બલરામ ગયો ક્યાં? નદીએ શ્રીરામ અને ઉદ્ધવ મારી વાટ જોતા હશે. રાધાનું મોં ઉતરી ગયું. તે એણે જોયું આટલો ભાવ રાખતી આ છોકરીની લાગણી દુભાઈ તેથી કૃષ્ણને ખેદ થયો. ક્યાં નાહવા જવું તે તો હું જાણતો નથી. કૃષ્ણએ કહ્યું. રખેને કૃષ્ણ ના કહે એવા ભયે ગભરાતી અચકાતી રાધા બોલી, નાહવા માટે એક સરસ જગા છે, આપણે ત્યાં જઈએ તો? આ છોકરીને ફરી દુભાવવાનું કૃષ્ણને ન ગમ્યું. એણે કહ્યું, જગા ક્યાં છે તે તો તું જાણે છે, પણ આપણે બંને સાથે નાહવા કેમ જઈએ? તું તો છોકરી છે, તેમાં શું? તારા કરતાં તો હું કેટલીય મોટી છું. મોટી બૈરીઓ સાથે તો તું નાહવા જાય છે, આજીજી કરતી હોય તેમ એણે પૂછ્યું. અને પછી જાણે કંઈ તોફાન સૂજ્યું હોય તેમ ઉમેર્યું, અને બીજાઓ આવી પહોંચે તે પહેલાં તો આપણે પાછા ઘેર આવી રહીશું. કૃષ્ણને પણ હસવું આવ્યું. રાધા સાથે જઈને ભેગા નાહવાની ખૂબ મજા પડશે એમ એને લાગ્યું. હાથમાં હાથ રાખીને બંને જણ જંગલની પગથિયે થઈને નદી કાંઠે પહોંચી ગયા. કંદમ વૃક્ષોની વચમાં થઈ નદીના નીર છીછરા વહી જતા હતા. ત્યાં હસતા હસતા બંને પાણીમાં ઝંપલાવ્યું અને પાંખ ફોફડાવતા હંસો ઉડીને કાંઠા પર ભાગી ગયા. કૃષ્ણને લાગ્યું કે રાધા લલિતાને ચંદ્રાવલી જેવી શરમાર છોકરી નહોતી. તરતી, શરત લગાવતી અને પાણીની છોરો ઉડાવતી એ છોકરા જેવી વધારે લાગી. શરીર રૂચીને બંને જણા જલ્દી જલ્દી ઘેર પહોંચી ગયા. મોટેરા હજી પાછા આવ્યા નહોતા. એ સૌ નવા આવેલાઓની સંભાળ રાખવામાં પડ્યા હોય એમ લાગતું હતું. કૃષ્ણને તોફાન સૂજ્યું. એ જાડે બાંધેલા હિંચકા પર ચડી ગયો અને રાધાને કહ્યું, મને હિંચકા નાખ. રાધાએ એને હિંચકા નાખવા માંડ્યા, પણ શાંત બેસી રહે તો કૃષ્ણ સાનો. બંને હાથે હિંચકાના દોરડા ઝાલીને એ પાટિયા પર ઊભો થઈ ગયો. જોરથી ઇંચોર એણે કહ્યું. જોરથી જ ઇંચોરું છું ને કહીને દોડતા દોડતા રાધા હિંચકાને ધકેલવા લાગી. કમરબંધમાંથી વાંસરી કાઢીને કૃષ્ણએ વગાડવા માંડી. હવે તને હિંચકા ખવડાવવાનો મારો વારો કહીને કૃષ્ણ હિંચકા પરથી કૂદકો મારી નીચે આવ્યો. લાકડાના પાટિયા ઉપર ચડીને રાધા બંને હાથે દોરડા ઝાલીને ઊભી રહી. કૃષ્ણએ તેને હિંચકા ખવડાવવા માંડ્યા. રાધા હસવા લાગી. એણે એક ગીત જોડી કાઢ્યું હતું. તે ગાવા લાગી. ગાતા ગાતા એનું મુખ ઉત્સાહિત થયું. મારા કાન ઓ મારા કહાન, આવી ઉતાવળી હું વનવાટમાં, જ્યાં ખાંડણીએ બંધાઈ તું પડ્યો હતો. સમીપે તારી પડ્યા હતા યમલા અર્જુન, તારે ભુજભરે ભૂમિએ પડેલા, ત્યારે હું હસ્યો અને મારી આંખોમાં આવીને તું વસ્યો, અને હું બની તારી દાસી. આ ભવની અને ભવે ભવની, કહાન ઓ મારા કહાન, તારા મુખ પરની ધૂર મેં ખંખેરી, ત્યારે તેં ખેંચ્યા મારા કેસ, મેં તને પાણી પાયું ત્યારે તેં સ્પર્શ્યો મારો હાથ, અને કદી ન માણેલો ઉલ્લાસ મારે હૈયે વસ્યો, ત્યારે તું હસ્યો અને મારી આંખોમાં આવીને વસ્યો, અને હું બની તારી દાસી. આ ભવની અને ભવભવની, કહાન ઓ મારા કહાન. કૃષ્ણે હિંચકાને ધક્કા મારતો અટકી ગયો અને વાંસરી કાઢીને રાધાના ગીતનો એ સાથ કરવા મચ્યો. હિંચકો હવે નર્તરૂપ બની ગયો. રાધા કૂદકો મારીને નીચે ઉતરી અને કૃષ્ણની આસપાસ પગ વડે તાલ આપી એને ફરવા માંડ્યું. તું હસ્યો અને મારી આંખોમાં આવીને વસી ગયો, અને હું બની તારી દાસી. આ ભવની અને ભવભવની, કહાન ઓ મારા કહાન. કૃષ્ણએ લીલાપૂર્વક એક પગને બીજા પગની આંટી રાખીને ઊભા રહી વાંસરીમાંથી સુમધુર ભાવ વિના સુરો કાઢવા માંડ્યા. રાધાએ એની આસપાસ ફરવા માંડ્યું. અચાનક વાંસરીના સુરો સાંભળીને લલિતા, વિશાખા, ચંદ્રાવલી અને બીજી ગોપીઓ આવીને બારણામાં ઊભી રહી. ભાવ આવેશમાં આવી ગયેલી પગના ઠેકાથી ને હાથતાલીથી નૃત્ય કરતી રાધાએ ગીત ચાલુ રાખ્યું. જ્યાં સુંદર ઘેનુઓ ચરે છે, ત્યાં મત મયુરો નર્તે છે, તારી બંસીના નાદથી ત્યાં ગોકુળની ગલીઓમાં તું મને મળ્યો. મસ્તીમાં આવી જઈ બધી ગોપીઓ રાધા સાથે ભરી ગઈ અને હાથ વતી તારી પાડતી તાલને ઠેકે ઠેકે ગોર ગોર ફરતી નૃત્ય કરવા લાગી. રાધા ગીત ગવડાવા લાગી અને બધી ગોપીઓ એ ધ્રુવપદ ઉપાડી લીધું. તું હસ્યો અને મારી આંખોમાં આવીને વસી ગયો, અને હું બની તારી દાસી. આ ભવની અને ભવભવની, કહાન ઓ મારા કહાન. સુરમાં હૈયાના પૂર રેલાવી દેતી રાધાએ સિદ્ર ગતિથી ગીત ગાવા માંડ્યું. એક પંક્તિ જેમ એ ગવડાવતી જાય, તેમ તેમ બીજી ગોપીઓ એ ઉપાડી લે. વૃંદાવનના કુસુમ કુંજે કલ્લોલતી યતુના વહી જાય છે. હું ત્યાં બેઠી બેઠી અનિમેશ નયને તારી વાટ જોતી, ત્યાં તે વચન પાર્યું તું આવ્યો, આખરે આવ્યો. જાણે વનદેવીએ નૃત્ય કરતી હોય તેમ બધી ગોપીઓ સાથે મળીને ઊંચે સ્વરે ગાતી કૃષ્ણની આસપાસ ફરવા લાગી. સાથે તેમાં ભર્યા બંસીના સુર અને ભાવભીનું ગીત સુમધુરતાની પરાકાષ્ઠાએ પહોંચ્યું. ગોપીઓ ત્વરિત ગતિએ ફરતી ગઈ એટલે કૃષ્ણે વાંસરી પાછી કમરબંધમાં મૂકી દીધી. પગના ઠેકાને હાથની તારી વડે તાલ આપતો એ તેમની સાથે નૃત્ય કરવા લાગ્યો. દરેક ગોપી વચ્ચે એ વારાફરતી ફરતો. રાસની ગતિ વધતી અને વધતી જ ગઈ અને બધા રસો ઉન્મત્ત બની ગયા. અચાનક કોઈનું હાસ્ય સંભળાયું અને સૌ થંભી ગયા. માતા યશોદા, રોહિણી, બધા વૃષભાનુના ઘરની સ્ત્રીઓ બારણામાં આવીને ઊભા હતા. સૌની પાછળ મોટેથી હસતા વૃદ્ધ નંદબાવા ધ્રુપદ લલકારવામાં મગ્ન બન્યા હતા.